રામ સીતા અને લક્ષ્મણ વનમાં જવા નીકળ્યા. રસ્તામાં ગંગા નદી આવી. નદીને કાંઠે એક ઝાડ હેઠળ રામે મુકામ કર્યો અને રાત ત્યાં ગાળવાનું નક્કી કર્યું. એ પ્રદેશમાં ભીલ લોકોની વસ્તી હતી. ભીલોનો રાજા ગુહ નામે હતો. તે દશરથના રાજાનો ખંડ્યો હતો. રામના આગમનના સમાચાર સાંભળી તે પોતાના પ્રધાન અને સગાવાલા સાથે તેમને મળવા આવ્યો. તેને જોઈ રામ અને લક્ષ્મણ ઊભા થયા અને ભાવથી ભેટ્યા. રામનો તપસ્વી વેશ જોઈ ગુહની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, આજથી તમે મારા અતિથિ, મારા ઘરબાર, ઠકરાત, માલ, મિલકત બધું તમને સોંપ્યું. આમ કહી એણે અનેક ખાદ સામગ્રીઓ લાવીને હાજર કરી દીધી. એનો ભાવ જોઈ રામ ગરગરા થઈ ગયા. તેમણે કહ્યું, ભાઈ, હાલ તો હું વનવાસી છું. કંદમૂળ અને ફર સિવાય મને બીજું કશું નહીં ખપે. આમ કંઈ કંદમૂળ આરોગી રાત પડતા રામ ઝાડની નીચે જ જમીનની પથારી કરીને સૂઈ ગયા. લક્ષ્મણ એમની ચોકી કરતા જાગતા બેઠા. ગુહે લક્ષ્મણને કહ્યું, કુમાર, આજની રાત ચોકીનું કામ મને સોંપો. હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે રામથી અધિક પ્રિય મને બીજું કાંઈ નથી. હું આખી રાત જાગીને ચોકી કરીશ અને તમારે માટે મેં સુખ સૈયા તૈયાર કરાવી છે, માટે તમે ત્યાં આરામ કરો. લક્ષ્મણે કહ્યું, રામચંદ્રને વરી ચોકીશું અને કહીશું એમને ચોકીની જરૂર નથી, પણ જમીન પર ઘાસ પાથરીને સૂતેલા રામચંદ્રજીને જોઈ મારો જીવ રહેતો નથી. મને પિતાએ વનવાસ નથી દીધો, એ વાત સાચી છે, પણ રામને મૂકીને કસામાં મારું ચિત્ત લાગતું નથી. કોણ જાણે રામ વિના આજે અયોધ્યાની શી દશા હશે, કૌશલ્યાની શી દશા હશે, પિતા દશરથની શી દશા હશે. આમ વાતોમાં લક્ષ્મણને ગુહે આખી રાત ઊભા ને ઊભા પૂરી કરી, પણ તેની કોઈને ખબર પડી નહીં. સવારે રામે ગંગા પાર જવાની તૈયારીઓ કરી. ગુહે પોતાની નૌકા છોડાવી, પણ રામને વિદાય આપતા તેનું હૈયું ભરાઈ આવ્યું. આખી રાત લક્ષ્મણની સાથે તેણે રામ વિશે વાતો કરી હતી અને રામ પ્રત્યેનો લક્ષ્મણનો ભક્તિભાવ નજરો નજર નિહાળ્યો હતો. એ જોયા પછી તેને થયું કે એકવાર આવા મહાનુભાવના ચરણનો સ્પર્શ કરવા મળે તો હું પાવન થઈ જઉં. પણ રામ એવી રીતે કોઈને પોતાના ચરણ સ્પર્શ કરવા દે એવા નહોતા. આથી ગુહે ભીલ સહજ બાર બુદ્ધિથી એક યુક્તિ કરી. રામ જેવા નૌકામાં બેસવા જાય છે તેવું તેણે કહ્યું, રહો, નૌકામાં ચડતા પહેલાં તમારે તમારા પગ ધોવડાવવા પડશે. રામે હસીને કહ્યું, એ વરી શું? ગુહે કહ્યું, તમે અસલ જાદુગર છો, હું તમને બરાબર ઓળખું છું. કહે છે કે ગૌતમ મુનિની ઝૂંપડીમાં અલકું કે ચકલું કોઈ નહોતું, માત્ર એક સહેલિયા પડેલી હતી, પણ તમારો પગ એ સહેલિયાને અડ્યો કે કોણ જાણે ક્યાંથી નમો નમો કરતી બૈરી ખડી થઈ ગઈ. સહેલિયાની બૈરી થઈ ગઈ તો મારી આ નૌકા તો લાકડાની છે, તમારો પગ પડે અને એ લાકડાની નૌકા કોઈ ઋષિ મુનિની બૈરી બનીને હાલી નીકળે તો હું શું કરું? બીજી આવી નૌકા ક્યાંથી લાવું? મારી ઠકરાત કેવડી? મારું જોર કેટલું? આ સાંભળી રામ ને લક્ષ્મણને હસવું આવ્યું. રામે કહ્યું, એ તો ઠીક, પણ તારે કરવું છે શું એ કહેને. ગુહીએ કહ્યું, બસ તમારા પગ ધોવા દો તો નૌકામાં બેસવા દઉં. વિચાર કરીને મેં ગોતી કાઢ્યું છે કે બધો જાદુ એ તમારા પગમાં છે, એ હું ધોઈ કાઢું પછી મને કશો ભય નથી. રામે કહ્યું, ભલે તો એમ કર. ગુહે રામના ચરણ ધોયા અને નૌકામાં બેસાડી એમને સામે પાર ઉતાર્યા. સામે પાર ઉતાર્યા પછી સીતાજીએ પોતાના હાથમાંથી અંગૂઠી કાઢી ગુહને આપવા માંડી, પણ તેણે તે લીધી નહીં. તેણે કહ્યું, 14 વર્ષ પૂરા કરીને પાછા આવો ત્યારે જે આપશો તે લઈ લઈશ, આજે નહીં. પછી રામ, સીતા અને લક્ષ્મણ ગુહની રજા લઈને આગળ વધ્યા. ગુહ આંસુભરી આંખે તેમને જતા જોઈ રહ્યો. નિષાદરાજની પાસેથી વિદાય થઈને તે પ્રયાગ પહોંચ્યા. ત્યાં ભરતરાજ મુનિની પાસે થોડો સમય સુધી રહીને આ લોકોએ યમુના નદી પાર કરી અને જંગલની તરફ ચાલી નીકળ્યા. આગળ જતાં વાલ્મીકી ઋષિનો આશ્રમ મળ્યો. એમની સલાહથી રામે ચિત્રકૂટમાં રહેવાનો નિર્ણય કર્યો. ત્યાં પાસે જ અત્રિ વગેરે કેટલાય ઋષિમુનિએ રહીને તપ કરતા હતા. રામને આ સ્થળ પસંદ આવી ગયું. એમણે લક્ષ્મણને ત્યાં જ કુટીર બનાવવાના માટે કહ્યું. ત્યાં આગળ જ કુટીર બનાવીને પર્ણકુટીમાં ત્રણેય રહેવા લાગ્યા.